భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియా ఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంకోటి బ్రహ్మాండాధిపతి సర్వావతారి సర్వకారణ కారణ అప్పుడ సౌన మోక్షదాత ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ. స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ్ వర్తాలు వాసే శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ నిఛత్ర ఛాయమా సూరత్ మందిర్మా బిరాజమాన్ నారాయణ ముని దేవినా దివ్య సాన్నిధ్యమా శ్రీజీనగర్ మందిర్మా బిరాజమాన్ అర్చా స్వరూప్ భగవాన్ శ్రీ హరినా దివ్య సాన్నిధ్యమా. దశాబ్ది పాఠోత్సవ ఉపక్రమే ఆయోజిత శ్రీమద్ సత్సంగి జీవన కథా పారాయణ ప్రసంగనా భాగ రూపే పరమ పూజ్య సనాతన ధరమ్ ధురంధర్ ఆచార్య శ్రీ అజయంత్ ప్రసాద్జీ మహారాజ్ శ్రీనా గాదీ పట్టాభిషేక్నా ఆజ్నా పుణ్య పవిత్ర దివసే సభామాં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ખૂબ આનંદનો અને ઉત્સાહનો દિવસ છે. આમ આપણે એસપી સ્વામી હમણાં વાત કરી કે મહારાષ્ટ્રનો ગાદિયાભિષેક 14, જેને આપણે નરસિંહ જયંતિ કહીએ છીએ, નરસિંહ 14 કહીએ છીએ, એટલે સ્વામીએ મારી તરફ જોયું, પણ એમાં એવું હતું કે 1984માં સવારે સૂર્યોદય થયો ત્યારે 13 હતી અને જ્યારે બાપુજી ગાદી બેઠા ત્યારે 14 બેસતી હતી. એટલે મહારાષ્ટ્રી પણ ઘણી વખત કહે છે કે મારે જેમ ભક્ત પ્રહલાદના રક્ષણને માટે અધર્મનો નાશ કરવાને માટે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ પૃથ્વીને વિશે થયું, તો એમ આ સંપ્રદાયની અંદર મારે અધર્મનો નાશ કરવાનો છે. સમય ઘણો થઈ ગયો છે, બપોરે 3 વાગ્યાથી તમે બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આજે શોભાયાત્રા વગેરે પ્રસંગોની અંદર જોડાયા છો, એટલે જો તમારી તૈયારી હોય તો લાંબી વાત કરો, નહીં તો મને થાક લાગતો નથી. બહુ સુંદર, આજે આપણે બધા ભાગ્યશાળી કે આપણને 27 વર્ષ પૂર્વે એમાંથી ઘણા બધા સંતો, મારે કદાચ હું ભૂલતો ન હોઉં, મને તો મારી ઉંમર તો તમે બધા જોઈ નાનો હતો, એટલે પણ અમુક અમુક નામ મને, મંત્રી સ્વામી છે કે એવા બધા સંતો ત્યાં હાજર હતા, અમારે ઘનશ્યામ શાસ્ત્રી છે, હા અમારા વકીલ સ્વામી છે, અમુક જણા ત્યાં હતા એ મને યાદ છે, ઘણા બધા હરિભક્તો પણ, બાબુભાઈ કાઠિયાવાડી જેને આપણે બાબુ કાનજીભાઈ પટેલ વગેરે ઘણા બધા ભક્તો પણ ત્યાં હાજર હશે. આજે ફરી 27 વર્ષ પૂર્વેનો જે એક દ્રશ્ય, એક ચરિત્ર જે ભગવાન સ્વામિનારાયણના પટાંગણની અંદર મહારાજના હાજરીની અંદર ઉજવાયું હતું હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ, એ દ્રશ્ય એ આપણે સૌએ નિહાળ્યું. શાસ્ત્રમાં ગુરુને ઉપર બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે. આ સંસારની અંદર ગઈકાલે અમે વાત કરી હતી કે ભવસાગર જેને તરવો છે એના કેવા લક્ષણ હોય, એનો કેવો માર્ગ હોય, એની કેવી વિચારધારા હોય વગેરે વિવેચન કરવું હતું. એક વાત, સનાતન જેને સત્ય એ સ્વીકાર કરવા કરવી જ પડે, એના સિવાય કોઈ છૂટકો નથી, એના સિવાય કોઈ આરો નથી, એવી સનાતન સત્ય જે ધ્રુવ વાત જેને કહેવાય, તો એ વાત એ છે કે આ સંસારની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની જો સિદ્ધિ કરાવતી હોય તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિની અંદર પણ જે સનાતન ધાર્મિક વૈદિક જે પરંપરા છે એ પરંપરા એ ધર્મ અર્થ કામ અને મોક્ષની પુષ્ટિ કરનારી છે. આ વૈદિક પરંપરાને, જે સનાતન પરંપરાને અનુસરનાર જે સંપ્રદાય, એ સંપ્રદાય માયલો આપણો એક આ જેને કહેવાય કે મોક્ષદાયી કલ્યાણકારી સંપ્રદાય, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અવતરણ ધારણ કરી અને આપણા સૌના કલ્યાણને અર્થે આ સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન ધર્મનો એક નિચોડ છે. આ વાત બહુ સમજી અને વિચારીને મનન કરવા યોગ્ય છે. જીવાત્માના જન્મની સફળતા ઈચ્છા તો દરેક જણ રાખતા હોય, પણ એ ઈચ્છાને કાર્યાન્વિત કરી શકે એક વાત બહુ સમજીને રાખવા જેવી છે. આપણા સનાતન ધર્મો ક્યારે વ્યક્તિ પ્રભુત્વવાળા અથવા તો વ્યક્તિ વિશેષને મહાત્મ સમજીને આપનાર આપણા સંપ્રદાયો નથી. આપણા ઈશ્વરમુખી સંપ્રદાયો છે. ચાહે રામચંદ્રજી ભગવાનની ઉપાસના કરતા હોય, ચાહે શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હોય, કે ચાહે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હોય, પણ છતાંય આ સંસ્કૃતિને જે ઈશ્વરમુખી ઈશ્વર ઉપાસ્ય આપણી જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિની અંદર પણ એક અજોડ કડી રહેલી છે. કોઈ જીવાત્માના પોતાના જન્મને સફળ કરવા હોય તો એના બે સાધન સનાતન ધર્મોએ સ્વીકારેલા છે. એ જે બે તત્વો જીવનની અંદર જો જીવાત્માને પ્રાપ્ત થઈ જાય તો એના મોક્ષની અંદર ક્યારે કોઈ બાધા નથી આવતી. આપણે કથાની અંદર પણ એને એક એવા પ્રસંગો સાંભળ્યા છે, પણ ટૂંકમાં હું સમજાવું. વાલા ભક્તો, જીવનની અંદર જેને સફળ થવું છે, જીવનની અંદર જેને મનુષ્ય જે દેહને સાર્થક કરવો છે, એ તમામ મનુષ્ય માટે, તમામ જીવાત્મા માટે આ બે તત્વને સમજી રાખવા બહુ જરૂરી છે. અને એ બે તત્વ છે, એક શીલ ચારિત્ર અને એક સમર્થ ગુરુ. જેના જીવનની અંદર આ બે તત્વને જેને દ્રઢ કરી રાખ્યા છે, મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત લખી. મહારાજ કહે કે જેના કઠણમાં કઠણ જેનો સ્વભાવ હોય, જે ક્યારે ટાળે ન ટળતો હોય એવો સ્વભાવ પણ ટાળવો હોય તો એનો ઉપાય શું? મહારાજે બહુ સુંદર એની અંદર દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કહે કે જે પોતાના હિતના વચન કહેનારા હોય, એક તો એની અંદર એને શ્રદ્ધા હોવી જોઈએ, અને બીજું કે જે એ વચન કે એ વચનમાં એને વિશ્વાસ હોવો જોઈએ. જો આ શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થાય અને એ જે વચન જે પોતાના હિત કરતા જે વચન કહેવામાં આવ્યા એ જો ગ્રહણ કરે, પછી માન અપમાનને સહન કરીને પણ એને જો ગ્રહણ કરે તો પોતે ન ટળી શકે એવા જો સ્વભાવ હોય ને એવા જો વિટમણાઓ હોય ને તો ટળી જાય અને જીવાત્મા મુક્ત પદને પામવા માટે લાયકાતને યોગ્યતા કેળવી લે. આજે સંપ્રદાયની પરંપરાને અનુસરીએ તો પણ એ વાતને બહુ સમજીને રાખવા જેવી. વાલા ભક્તો, દીક્ષાનો સત્સંગી જીવન ગ્રંથની અંદર વ્યાખ્યામાં આવે છે, દીક્ષાનો અધિકાર ભગવાન સ્વામિનારાયણ આચાર્યને સોંપ્યો છે, ભાગવતી દીક્ષા અને સામાન્ય દીક્ષા. એ આચાર્ય મહારાષ્ટ્રી ઉપર ભગવાન સ્વામિનારાયણ એક જવાબદારી મૂકી છે, એક વિશ્વાસ મૂક્યો છે. શ્રુતિ વાક્ય છે, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. દીક્ષાનો જો અર્થ સમજવો હોય તો જે પોતાના વિમલ જ્ઞાનથી, સત્ય જ્ઞાનથી બધ એવા જે જીવાત્માની કર્મ અને વાસનાના બંધન જે તોડી શકે એને ગુરુ કીધા છે. જે પોતે પછી કર્મ અને વાસનાની અંદર અથવા તો માન પાનને મોટપની અંદર બંધાતા હોય તો એ ક્યારેય ગુરુ ન શકે, ક્યારેય તમને એ ઉપદેશ ન કરી શકે અને એ ઉપદેશ ક્યારેય ફળદ્રુપ ન થઈ શકે. આજે આપણે મહારાષ્ટ્રીના પ્રવચન સાંભળ્યા. પોતાનું પ્રથમ પ્રવચન સંપ્રદાયના જે શિરમોળ તરીકે જે પદનું ગ્રહણ કરી અને મહારાષ્ટ્રીએ સૌ પ્રથમ જે અપેક્ષા રાખી એ સંતોને ભક્તો પાસે એ જ અપેક્ષા રાખી કે ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદાઓને પુષ્ટિ થાય અને એમાં પુષ્ટિ રહી, ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદામાં રહી અને સત્સંગનો વિકાસ થાય, એના માટે તમે સૌ અમને સાથ સહકાર આપજો. અને આજે એક વાત હું એટલા માટે ગૌરવ સાથે, આપણે બધાએ ખરેખર તો ગૌરવ અનુભવી એવી વાત છે કે આજે 27-28 વર્ષ જેવા સમય વિશાળ સમય ગયો અને અનેક વિટમણાઓની અંદર હોવા છતાંય પણ આજે મહારાષ્ટ્રીનો જે મૂળ મંત્ર છે એ છે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરી ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદામાં રહી અને સત્સંગનો વિકાસ થાય. એટલા માટે કીધું જે પોતે બદ્ધ ન હોય, જે માયા માન મોટપ ઈર્ષા તૃષ્ણા આદિ રાગ દ્વેષ આદિ કોઈ પણ જેની અંદર બંધ ન હોય અને કેવળ પોતાનું લક્ષ્યને હાંસલ કરવા માટે લક્ષ્યને અનુસંધાનમાં રાખીને કાર્ય કરે એ સાચા સમર્થ ગુરુ થઈ શકે, અને એવા ગુરુની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. ભગવાન સ્વામિનારાયણે શિષ્યોને એટલા માટે વચનામૃતની અંદર બહુ સુંદર વાત આવે છે મહારાજે, ચાર વાત ભગવાનના ભક્તોએ અવશ્ય જાણીને રાખવી એવી મહારાજે આજ્ઞા કરી છે. મહારાજે એમાં પ્રથમ લખ્યું, એક સત્સંગની રીત જાણવી. આ સત્સંગ જેને તમે અનુસરો છો એની શું મર્યાદાઓ છે, એની શું રીત છે, એની શું પરંપરા છે એને જાણવી, એની શી એની રહેણી કરણી કેવી છે, એના સિદ્ધાંતો શું છે એને જાણવી, સત્સંગની રીત જાણવી. પછી મહારાજે બીજું કીધું કે પોતાની ગુરુ પરંપરા જાણી. મને ઘણી વખત મનમાં એવો સંકલ્પ થાય, એક બાજુ ભગવાને કીધું જેવું હેત ભગવાનના સ્વરૂપમાં થાય એવું બીજા કોઈ પદાર્થમાં ન કરવું, ભગવાન જેવા બીજા ગમે તેવા સામર્થ્યવાન હોય તો એમાં હેત ન કરવું, એમાં પ્રીતિ ન કરવી, ભગવાનનું વાક્ય. મહારાજે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ આપણને ઈશ્વરમુખી આપણને બનાવે, ભગવાનમુખી આપણને બનાવતી હોય તો પણ મહારાજે વચનામૃતની અંદર આ ગુરુ પરંપરા જાણવાનું શા માટે લખ્યું? મહારાજે એમ લખ્યું હોત કે રામાનંદ સ્વામીને જાણી લેવા, પછી કોઈને જાણવાની જરૂર નથી. મહારાજે એમ લખ્યું હોત કે સર્વોપરી અમે એવા અમને તમે જાણ્યા છે, અમારા પછી કોઈને જાણવાની જરૂર નથી. પણ મહારાજે લખ્યું કે ગુરુ પરંપરાને જાણવી. મહારાજે એની મને બહુ મનન થતું હતું ને એનું સમાધાન હવે આ બધું મંથન થયું ને એમાં મને સમાધાન થયું. મહારાજે આ શબ્દ એટલા માટે લખ્યો, મહારાજે એમ ન લખ્યું કે જે બેઠા હોય જે દેખાતા હોય એને ગુરુ માની લેવા, એવું મહારાજે નથી લખ્યું. મહારાજે લખ્યું પોતાની ગુરુ પરંપરા જાણવી. પરંપરા શબ્દ મહારાજે વાપર્યો જે કડી બીજી કડીથી જોડાયેલી હોય અને એ રૂપમાં જો ચેન બની હોય, એ રૂપમાં જો સાંકળ બળી હોય ત્યારે એને પરંપરા કહેવાય, ને એ પરંપરાને જાણવાની છે. વચ્ચે કોક જો કોઈ ફિટ કરવા જાય ને તો એને કડીમાં ગોઠવાય નહીં, એને પરંપરા કહેવાય જ નહીં. મહારાજ એટલા માટે પરંપરા જાણવાનું કે મારા ભક્તો, કારણ કે સત્સંગી જીવન એમ કે એ તદીઓ એ તદ વંશા નામ કરિષ્યંતિ આશ્રયમ, જે અમારા જે આ રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી જે અમારા બે આચાર્ય અને એના વંશમાં થનાર જે આચાર્યનો જે આશ્રય કરે એને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ કરાવે, એ વંશ પરંપરાનો જો મહારાજે બોધ કરાવ્યો હોય અને પરંપરાની જો એમ એનો આશ્રય કરવાની ભક્તોને જો ફરજ પાડતા હોય અથવા એની આવશ્યકતા ભગવાનને બતાવી હોય તો એ પરંપરા શુદ્ધ હોય. એટલા માટે ભક્તોને જ્ઞાન હોવું જોઈએ કે અમને મળેલા ગુરુ એનો વારસો ક્યાંથી આવ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય પ્રસાદજી મહારાજનો આંકડો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે જોડાયેલો છે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો આનંદ પ્રસાદજી મહારાજ સાથે જોડાયેલો છે, આનંદ પ્રસાદજી મહારાજનો શ્રીપતિ પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, અને રઘુવીરજી મહારાજનો આંકડો ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે. આ પરંપરાને જાણવાનું ભગવાન સ્વામિનારાયણે એટલા માટે આજ્ઞા કરી કે કદાચ કોઈ કડી ભલે એક સરખી દેખાતી હોય, મહારાજે કીધું કળિયુગમાં હથેળીમાં ચંદ્રમાં દેખાડનાર મળશે. મહારાજ જાણતા હતા કે આ સંપ્રદાયની પરિસ્થિતિની અંદર કેવું નિર્માણ થશે, એટલે 200 વર્ષ પૂર્વે વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી કે અમે બાંધેલી જે મર્યાદા, સત્સંગની રીત જાણો, આ અમારા પોતાના જે આચાર્ય છે એની પરંપરા, જે ગુરુ છે એની પરંપરા અવશ્ય જાણવી. જો ગુરુ પરંપરામાં પછી કેવું થાય, જે દોરડું કદાચ આપણે ડૂબતા હોઈએ કે તણાતા હોઈએ કે કદાચ પહાડી ઉપરથી પડતા હોઈએ તો હંમેશા વાલા ભક્તો એક વાત તમે બધાએ અનુસંધાન રાખજો, દોરડું એવું પકડવું જોઈએ જેનો બીજો છેડો ક્યાંક બાંધેલો હોય. જો બીજો છેડો ક્યાંય બાંધેલો ન હોય અને એ દોરડાને તમે પકડો તો એ દોરડા સમૂળકા તમે પાતાળમાં જતા રહો પણ ક્યાંય આરો ન મળે. આ ભવસાગર તરવાની, મોક્ષ મેળવવાની જ્યારે આપણે આટલી કઠિન માર્ગ ઉપર જ્યારે ચાલવાની વાત કરતા હોઈએ, ભગવાન સ્વામિનારાયણને પામવાની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો હંમેશા આંકડો ત્યાં બીડાવજો, આંકડો ત્યાં ભરવજો, આંકડો ભરવવાની છૂટ પણ એ ખીંટો જોઈને ભરવજો કે એની કડી ક્યાં આડી છે. જો એની અંદર કોઈ જગ્યાએ વચ્ચે તૂટલી તમને દેખાય, કોઈ જગ્યાએ કડીનો સાંધો જ ન દેખાય તો અહીંયા આગળ મહેરબાની કરીને ફેરવી અને પોતાનું સમય પોતાની શક્તિ પોતાનું આ જીવન વ્યર્થ ન કરશો, એ જ આજે તમને સર્વને અમારે ભલામણ કરવાની છે. આ સત્સંગ એ મોક્ષદાયી સત્સંગ છે. આ સત્સંગની અંદર હજારો સંતો, આજે આવો દિવ્ય પ્રસંગ આપણે જોયો, મને એમ થાય કે આનો વિરોધ કરનારા ન કેવળ ભગવાન સ્વામિનારાયણનો, હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો, પણ એમના સાનિધ્યમાં ઉપસ્થિત આચાર્ય વિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદની, આનંદ પ્રસાદજી મહારાજને, નરેન્દ્ર પ્રસાદજી મહારાજના દીક્ષિત હજારો સંતો અને ભક્તોનું આજે અપમાન કરી રહ્યા છે. આજે વાતને ન સ્વીકારનારા, આજે કેવળ એક અજંત પ્રસાદજી મહારાજનો વિરોધ થાય છે અથવા તો સંપ્રદાયનું ખંડન સિદ્ધાંતોનું થાય છે એમ નહીં, અહીંયા ઉપસ્થિત હજારો જે સંતો અને હરિભક્તોની જે મેદની છે, એ હરિભક્તોના સંતોની મેદનીનું અપમાન છે, એના વિશ્વાસને, એના જે શ્રદ્ધા છે એનું અપમાન છે. આજે કોઈનું અપમાન, કોઈની જો અવિશ્વાસને અથવા શ્રદ્ધાને ઠેસ પહોંચાડીએ તો આ જગતની અંદર ક્યારે ભગવાનના ધામનો અથવા તો ભગવાનનો રાજીપો ન મળેવાલા ભક્તો, આજે એ સંપ્રદાયના આપણે અનુયાયીઓ છીએ. અને આ મહોત્સવ એક નિમિત્ત છે. આજે તો મારે કહેવું છે કે આ મહોત્સવ એક નિમિત્ત છે. દશાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, આપણા હૈયામાં બહુ ઉમંગ હોય અને આપણે ઉજવીએ, પણ આ મહોત્સવને નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કે હજારો જે માર્ગ ભૂલેલા ભક્તો છે, મારે એને પાછા વાળવા છે. આ વાતને ચોક્કસ ધ્યાન રાખજો. આ સંપ્રદાયમાંથી કોઈને તડછોડવા નથી, આ સંપ્રદાયમાંથી કોઈને બહાર નથી કરવા. જે માર્ગ ભૂરેલા છે અને સંપ્રદાયમાં પાછા મૂળ માર્ગ ઉપર લાવવા છે, અમને ચિંતા એની છે કે તમારું કલ્યાણ ક્યાંક બગડી ન જાય. આજે અમને એની કે પૂજ્ય પરમ પૂજ્ય મહારાષ્ટ્રનો મને પ્રવચન આપ્યો તો હું એ જ કહેત, મને જો પ્રવચન આપ્યું હોય તે દિવસે તો હું ચોક્કસ એ કહેત કે ભગવાન સ્વામિનારાયણ, કારણ કે અમને દારીનું તે દિવસ પણ ભાન હતું અને આજે પણ ભાન છે કે ભગવાન સ્વામિનારાયણે આ કુળની અંદર જો અમને જન્મ આપ્યો હોય, આ પરિવારની અંદર જો જન્મને જન્મ આપ્યો હોય, તો અમારે એની વફાદારી, અમારે એની જેને કહેવાય કે ભગવાને આપેલી જવાબદારીનું વહન એ કેટલી જવાબદારીપૂર્વક કરવાનું છે એનું આજે પણ અમે ભાન લઈને, અને આજે એ જ વાતને આજે કહીએ કે આપણા હૃદયની અંદર જે આનંદ અનુભવાય છે ને, એ આનંદ ભગવાનની આજ્ઞાનો અને સિદ્ધાંતનું જે પાલન થાય છે અને પાલન દ્વારા ભગવાનનો જે રાજીપો આપણા ઉપર ઉતરે છે ને, આ એનો આનંદ વર્તાય છે. આ મહેનતનો આનંદ નથી. આપણે સફળ થયા કે નિષ્ફળ થયા તો કંઈ બહુ બહુ નૈજીવી વાત છે વાલા ભક્તો. આ સફળતા નિષ્ફળતાનું યુદ્ધ નથી, આ સફળતા અને પ્રાપ્તિ કે ન પ્રાપ્તિનું યુદ્ધ નથી, આ યુદ્ધ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાના પાલનનું અને નહીં પાળવાનું છે. આપણા મનમાં જે સંતોષ છે એ સંતોષ એનો છે કે આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ચાલ્યા છે. આપણો આંકડો ત્યાં ભર્યો છે જે આંકડો ભગવાન સ્વામિનારાયણ સુધી આપણને પહોંચાડે છે, આપણને એનું ગૌરવ છે ને એનું આનંદ છે. અને એ ગૌરવને ખુમારી કાયમ રાખજો. કાળ કર્મને માયા તમારું કંઈ ન બગાડી શકે વાલા ભક્તો. આ મનુષ્ય જન્મ છતે દેહે, એક બહુ સુંદર નાનું દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ કરું. ભગવાનના ભક્તો જેને આવો ભગવાનનો નિશ્ચય એની શું ગતિ હોય. ભારતીય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિની અંદર આપણા જે નદીઓ છે એને માનદ સ્વરૂપ આપવામાં આવ્યા છે. ગંગા જેને મોક્ષદાયિની કહેવામાં આવી છે, ત્રણ ત્રણ પેઢી ભૃગુરાજાની જેને એને તપ કરી અને ગંગાને આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર અવતરણ કરીને અનેક જીવાત્માના કલ્યાણની અર્થે મોટી, ભગવાન સ્વામિનારાયણનો આશરો જેને દ્રઢ છે. એક ગઢપુરના હાદો દાંદલના દીકરી મણિબાઈ, બહુ સુંદર ચરિત્ર, બહુ ભગવાનના એકાંતિક ભક્ત, મુક્ત રાજ હતા. એના જીવનનું એક નાનું એવું પ્રસંગ, નાની ઉંમરે જ્યારે અમને યોગ્ય ઉંમર થઈ, એમના વૈવિશાળ થયા અને એમના લગ્ન થયા, ભગવાનની કંઈક દેવ ઈચ્છા એમને વિધવાપણું આવ્યું. પછી જીવુબા સાથે આવ્યા અને જીવુબા પાસે આવીને રહેતા અને ખૂબ ભગવાનનું ભજન કરતા, બહુ પવિત્ર જીવન જીવતા. અને એ જીવન જીવતા જીવતા એમને જ્યારે અંતિમ સમય આવ્યો, એક બહુ સુંદર ચરિત્ર વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી આપણને એમના જે સામર્થ્ય નાવું જેને પુરુષાર્થ, એની ગતિ શું થાય મારે તમને બતાવવું છે. એની કિંમત તમને આજે તકલીફ એ છે કે આપણને આપણા અસ્તિત્વની ખબર નથી, આજે આપણને આપણે આપણી જે સ્થિતિ છે એની ખબર નથી, આજે આપણને આપણા પોતાનો મહિમા. અને આપણે એટલા માટે જેને પોતાનો મહિમા ન હોય પછી એ ગમે ત્યાં રખડતો હોય. તમે જુઓ સારા સજ્જન માણસ હોય ને, એને મનમાં એમ થાય કે મારે દારૂના દુકાને ન જવાય. જે પ્રતિષ્ઠિત માણસ હોય, સારો માણસ હોય, એને પોતાનું જેને કિંમત છે એને એવું થાય કે મારે ન જવાય. પછી રસ્તે ચાલતા કોઈ લે ભાગવું હોય, જેની કોઈ આબરૂ ન હોય, કિંમત ન હોય, એ ગમે ત્યાં કંઈક ઉકેડામાં પડ્યો હોય, એને કોઈ એવી ચિંતા હોય નથી કે આપણને જ્યારે આપણા અસ્તિત્વનું ખબર પડશે, જે બહુબ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે પ્રાપ્તિ આપણને થઈ છે, આજે એ વાતને વાલા ભક્તો સમજી રાખવાની જરૂર છે. એમનો જ્યારે અંતિમ સમય આવ્યો, ભગવાને એક રામબાઈ કરી વિપ્ર જે હતા એમને, વિપ્ર પત્ની એમને મહારાજે કીધું કે તમે સમાધિમાં જાઓ, આમનો અમે અંતિમ જ્યારે સમય આવ્યો છે ભગવાનનું નામ સ્મરણ કરતા ધામમાં જાય છે, ત્યારે એ રામબાઈ સમાધિમાં ગયા છે અને વિમાન આવ્યું છે, મણિબાઈને એ પોતાના ધામમાં ભગવાન લઈ ગયા છે. અને આ બધો પ્રસંગ પત્યા પછી જે અહીંયા એમનો પાર્થિવ શરીર હતો, એ શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન તરફ જ્યારે લઈ જાય છે, ત્યારે સામે ગાય આવી છે. આ મહારાજના હયાતીની વાત કરું છું વાલા ભક્તો, સામે ગાય આવી છે. અને ગાય આવી અને સ્મશાનમાં જ્યાં એમને મણિબાઈને સુવડાવ્યા છે ત્યાં એમની પ્રદક્ષિણા સાત ફરી છે. અને સાત ફર્યા પછી બધાને કૌતુક થયું કે આ થયું અગ્નિ સંસ્કાર પત્યો, મહારાજ દરબારગઢમાં આવ્યા. અને જ્યારે પૂછ્યું મહારાજને બધા ભક્તોએ કે મહારાજ આ ગાયનું કૌતુક શું હતું, ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો છે, આ સાક્ષાત ગંગા હતી. આ ભક્તની પતિ આમની જે નિષ્ઠા અને એની જે ભક્તિ, એ ભક્તની ભક્તિથી પ્રભાવિત થઈને એને મુક્ત જાણી આજે ગંગા તીર્થ એ ગાયનું સ્વરૂપ કરી અને એને પ્રદક્ષિણા કરી વાલા ભક્તો, આપણને આવી પ્રાપ્તિ થઈ છે. આપણા જીવનની અંદર જો ભગવાન સ્વામિનારાયણની ખુમારી હોય ને, અને આપણા જીવનની અંદર નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા હોય, તો દેવતાઓ પણ આવીને આપણી પ્રદક્ષિણા કરે એમાં જરાય અતિશયોક્તિ નથી. કોનો આશ્રય આપણને વિચારો, સર્વોપરી ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજ વચનામૃતમાં લે, બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ આજ્ઞા લોપતા બીએ છે. જેની આજ્ઞા લોપતા દેવતાઓને પણ જો ભય લાગતો હોય કે રખે ને આજ્ઞા લોપાય ને ભગવાનનો કસુરવાર અમે ઠરીએ, આજે એવા ધીંગો ધણી આપણને સ્વામી થઈને, આપણા નાથ થઈને, આપણો ધણી થઈને મળ્યા છે. અને એની દિવ્ય પરંપરાની અંદર આપણને એવા સમર્થ ગુરુ પ્રાપ્ત થયા છે. આજે નહીતર વાતાવરણ પડતું હોય ને એમ જો રંગ બદલાય ગુરુના, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, તો એ ઉદ્ધાર ક્યારે ન કહી શકે. આજે એવા સમર્થ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે, આપણે ખરેખર બળભાગી છે. આની ખુમારી રાખી અને સત્સંગની અંદર ભગવાને જે હેતુસર આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, જે હેતુસર આપણને આ સત્સંગ ઓળખાણો છે, એને સાર્થક કરવો હોય તો ભક્તિમાં લાગી જજો. આપણે 730 કરોડ મંત્ર લેખનનું આપણે લક્ષ્ય મૂકેલું છે. આ મહોત્સવ પૂરો થાય એટલે એમ ન માનશો કે આ મહોત્સવ પૂરો થયો અને અમે બહુ આનંદ માણી લીધો એટલે અમને ખૂબ રાજી છીએ, સંતોષ છે. અહીંયા આવીને 5 વક્તાઓએ સારા આપણને ઉપદેશ આપ્યા, આપણને બહુ સંતોષ થયો. એનાથી આપણે રાજી થવાનું નથી, આપણે કર્મ કરવાનું છે. અને એટલા માટે વાલા ભક્તો સર્વને ટકોર છે, ખૂબ ભક્તિમાં લાગી જજો, ભગવાનની ઉપાસનાની અંદર લાગી જજો અને ભગવાનને બાંધેલી મર્યાદામાં સૌ રહેજો, તો ભગવાન સૌનું મંગળ કરશે. વધારે સમય નથી લેતો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ સર્વનું કલ્યાણ કરે એવી આજના દિવસે તેમના ચરણારવિંદમાં પૂજ્ય મહારાજશ્રી વતી, પૂજ્ય માતુશ્રી વતી અને અમારા સારાય ધર્મકુળ વતી પ્રાર્થના કરી અને સર્વ હરિભક્તોને અમારા સારાય ધર્મકુળ પરિવારના હૃદયના આશીર્વાદ આપી સૌનું મંગળ થાય એવી ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.